वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरानंदम पूजितम सुरनरोत्तमेरमुदा धर्मनंदन महं विचिन्तयन् भवसंभवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलम् सहजानंद गुरुं भजे सदा सहजानंद गुरुं भजे सदा
विक्रम संवत 2075 भादरवा वद 13-14 भेड़ा छे शुक्रवार तारीख 27-9-2019 श्री वड़ताल स्वामीनारायण मंदिर आयोजित आ सवारनी कथा में वड़ताल सभा मंडप में अपने आज भेगा थया छे। आवती काले अमास छे। आज मारे ओरडे आ पदोना व्याख्यान में अपने आगळ वधीशुं। आजे कथा भाग बीजो छे। सूरतना शेठियाओ અર્દેશર પારસી પાસેથી બરાસ કપૂરના સુંદર મજાના શણગાર લઈ ગઢપુર આવ્યા છે। શેઠિયાઓએ મહારાજની પૂજા કરી, હારતોરા ગજરા બાજુબંધ વગેરે ધરાવ્યા, પછી પંક્તિ થઈ। મહારાજ પોતે જમ્યા અને સૌ સંતોને ભાવથી જમાડ્યા, હરિભક્તોને જમાડ્યા। વાલા ભક્તો, આ વાતનું વર્ણન કરતા જગન્નાથાનંદ બ્રહ્મચારી પોતાના ગ્રંથ પ્રગટ પ્રભુ પ્રતાપ સમુચ્ચય વિશ્રામ 14 આવું લખે છે।
પંક્તિ જમી રહી જ્યારે ગયા અક્ષર મંદિર ત્યારે
ભક્તિ જમી રહી દેહ જ્યારે ગયા અક્ષર મંદિર ત્યારે
તહા જમાડ્યા બેઉને નાખે પાક ફિરશી પોતાને હાથે
તહા જમાડ્યા બેઉને નાથે પાક ફિરશી પોતાને હાથે।
જગન્નાથાનંદ બ્રહ્મચારી એવું કહે છે કે સંતો વગેરેની પંક્તિ પૂરી થઈ ગઈ ત્યારે ભગવાન અક્ષર ઓડીએ ગઢપુર પધાર્યા અને ત્યાં આ સુરતના શેઠિયા ભાઈચંદ શેઠ અને લક્ષ્મીચંદ શેઠને મહારાજે અક્ષર ઓરડીમાં પાક પીરશો કાંઈક પ્રસાદ આપીને પોતાને હાથે જમાડ્યા એવો રાજીપો મહારાજે બતાવ્યો।
ત્યાર પછી સભા કરી સાંજે ઉતરા દે ઓરડે મહારાજે
ત્યાર પછી સભા કરી સાંજે ઉતરા દે ઓરડે
મહારાજે ઉત્તર મુખે ઉત્તમ આસને બિરાજા સહુને મન ગમે
ઉત્તર મુખે ઉત્તમ આસને બિરાજા સહુને મન ગમે
વાલો મારો સહુને મન ગમે
ઓ વાલો મારો સહુને મન ગમે
હે પિયુડો સહુને મન ગમે
પિયુડો સહુને મન ગમે
પરિવાર સહુને મન
ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં ઉતરા દે ઓરડે જેને વાસુદેવ નારાયણનો ઓરડો કહેવાય છે ત્યાં મહારાજ ઉત્તર મુખે ઉત્તમ આસન ઉપર બિરાજમાન છે। એ સમયે ત્યાં આ સુરતવાસી બધા ભક્તો પોશાક લઈને આવ્યા, મહા કિંમતી રૂડો પોશાક છે. એવો સરસ મજાનો આ પોશાક છે એને જોઈને બધા સંતો અને બધા હરિભક્તો રાજી થઈ ગયા. અને જ્યારે સંતો અને હરિભક્તો રાજી થયા, તેથી રાજી થયા ભગવાન, તેથી ભગવાન પણ રાજી થયા. ભગવાનને રાજી થવાનું કારણ પોશાક નથી, ભગવાનને રાજી થયાનો હેતુ સંતો ભક્તો રાજી થયા એ છે. આ અતિશય સમજવા જેવો પોઈન્ટ છે. ભગવાનને કાંઈ શણગારમાં પ્રીતિ નથી, ભગવાનને કાંઈ રજોગુણ નથી. ભગવાનની તો તમામ ક્રિયા એમના વાલા સંતો ભક્તોને સુખ ઉપજે એના હૈયામાં અતિશય આનંદ થાય એને માટે જ છે. તે વાત ભગવાને પોતે વચનામૃતમાં કહી છે કે અમારું ખાવું પહેરવું વગેરે તમામ ક્રિયાઓ હરિભક્તોના સુખાર્થે અમે કરીએ છીએ. અમે અમારા સુખને માટે એક પણ જો ક્રિયા કરતા હોઈએ તો અમને અતિ વાલા એવા આ પરમહંસના સોગંદ છે. શ્રીજી મહારાજની આ હતી અતિ પરાભક્તિ. અને મહારાજ વચનામૃતમાં અતિશય શુદ્ધ શબ્દોમાં કહે છે કે મારા ભક્તની હું ભક્તિ કરું છું, મારા ભક્તો મારી ભક્તિ કરે છે, પરંતુ હું મારા ભક્તની ભક્તિ કરું છું. ભક્તિ કરવાનો અર્થ એટલો જ થાય એને હું રાજી કરું છું. અહીંયા ધ્યાન સ્મરણ એવો અર્થ નહીં કાઢવાનો. ભગવાન એમ કહે છે કે મારા વાલા ભક્તોને હું ભજું છું કહેતા એને રાજી કરવા માટે જ મારું હોવું છે, મારી બધી જ ક્રિયાઓ છે. હું સારી સારી વાનગીઓ બધી આરોગું છું એ મારા ભક્તોને આનંદ થાય એને માટે. હું સારા વસ્ત્રો પહેરું છું એ મારા ભક્તોને રાજી કરવા પહેરું છું. હું ઘરેણાં સોનું હીરા માણેક મૂંગટ કિંમતી મોજડીઓ કડા વેઢ વીટી વગેરે જે કાંઈ ધારણ કરું છું એ મારા સુખને માટે કે મારા શોખને માટે કે હું સારો લાગું ને મોટો દેખાવ એને માટે નથી, એ મારા વાલા સંતો ભક્તોના હૃદયમાં મારી મૂર્તિનું સુખ આવે એને આનંદ આવે એનો આત્મા મારામાં વળગે અને એને વળગેલી માયા અળગી થઈ જાય એને માટે એ બધી ક્રિયા હું કરું છું. જગન્નાથાનંદ બ્રહ્મચારીએ અદ્ભુત વાત લખી, પોઈન્ટ પકડાય એવો નથી. સુરતવાસી ભક્તો બપોર પછીની સભામાં જ્યારે કિંમતી વસ્ત્ર અલંકારો લઈને આવ્યા, જોઈ રાજી થયા સંત જન. આ અલંકારોને જોઈને સાધુઓ અને જે સભામાં બેઠા હતા તે બધા જનો રાજી રાજી થઈ ગયા. તેથી રાજી થયા ભગવાન. આ બધા રાજી થયા ને એટલે રાજી થયા. જિંદગીમાં એક નિયમ રાખવો, આપણે જે કાંઈ કરીએ છીએ યત કિંચિત એ ટુ ઝેડ એ કરીએ છીએ એનાથી આપણે રાજી ના થાવ. ઓનલી આપણી ક્રિયાથી, આપણા કર્તૃત્વથી, આપણા આયોજનોથી, આપણા બહુ મોટા પ્રોજેક્ટથી, એમાં સાંગોપાંગ સફળ ગયાથી આપણે રાજી ક્યારેય ન થવું. કદાચ આખી દુનિયા વાહવા કરે કે તમે તો ડંકો વગાડ્યો, શિરમોળ સફળતા પ્રાપ્ત કરી, તો પણ એનાથી આપણે જરાય ખુશ ન થવું, આનંદ ન માનવો. પરંતુ આપણી એ બધી જ બાબતોથી, સફળતાથી, જ્યારે આપણા હૃદયમાં બિરાજમાન સાક્ષાત પરમાત્મા અને પરમાત્માના વાલા સંતો ભક્તો આનંદ પામે, એને સુખ થાય, એને મજા આવે, એને ખુશી મળે, અને એ વાતની જ્યારે આપણને જાણ થાય કે મારા મહારાજને ગમ્યું, મારા સંતોને સુખ થયું, બસ એ સમાચાર જાણ્યા પછી રાજી થવું, સંતોષ માનવો, આનંદ પામવો કે વાહ મારી નાની એવી સેવાથી કે મારા આ પ્રોજેક્ટથી મારી સફળતાથી મારા વાલાને આનંદ થયો, મારા સંતોને સુખ થયું, એ મારા ઉપર રાજી થયા, ધન્ય થઈ ગયો હું. આપણી ભૂલ ક્યાં થાય છે? આપણે આપણા કરેલા કાર્યને લઈને ખૂબ ખુશ હોઈએ છીએ, આપણી કર્તૃત્વ શક્તિને આપણે ખૂબ બિરદાવીએ છીએ એટલે અહંકાર વધે છે, ભક્તિ નથી વધતી, ભગવાનમાં પ્રેમ નથી પાંગરતો, માન અભિમાન અહંકાર પુષ્ટિ પામે છે. આપણી સફળતાને લઈને આપણે ખુશ થઈએ છીએ એટલે અભિમાન આવે છે, પરંતુ ભગવાન ખુશ થાય, સંતો ખુશ થાય, એની ખુશીને લઈને જો આપણે, એની ખુશીને કારણે જો આપણે ખુશી અનુભવીએ તો એને સાચી ભક્તિ કહેવાય, સાચું સમર્પણ કહેવાય, અને એવા પ્રેમ રસ તર બતર જીવનથી કે એવા અતિ ભગવાન અને સંતોને અર્થે જ કરેલા નાના મોટા તમામ કાર્યોથી ક્યારેય અહંકાર આવતો નથી, ઉલટાનો આપણો અહંકાર ઓગળતો જાય છે, અને આપણા આત્માની તમામ ચેતના પુરુષોત્તમ નારાયણના દિવ્ય આકારમાં એકાકાર થતી જાય છે, અને અંદરથી સુખ અતિશય પ્રગટ થતું જાય, અને દિન પ્રતિદિન ક્ષણે ક્ષણ વધતું જ જાય છે, આનંદ વધતો જ જાય છે. એ આનંદ ભગવાનનો છે, શ્રીજી મહારાજનો છે. એહ સમે ત્યાં આ લાવ્યા પોશાક મહાકિંમતે રૂડો અથાગ, જોય રાજી થયા સંત જન, તેથી રાજી થયા ભગવન, તેથી રાજી થયા, તેથી રાજી થયા ભગવન. ભગવાન ખુદ કેવી રીતે ભક્તિ કરાય, સાથી રાજી થવાય, ક્યાં રાજી થવાય, એ પોતાના જીવનમાં પ્રેક્ટિકલ વર્તીને આપણને શીખવાડે છે. અદ્ભુત આ વાત છે. ઘણા લોકો તો ભક્તિ સેવા નહીં એને નામે દાદાગીરી કરતા હોય છે. શું દાદાગીરી? તો મેં આટલા આટલા કામ કર્યા છે, તમને કઈ નોંધ? અમારા કાર્યની સેવાની તમને કોઈ ગણતરીની કોઈ કિંમત છે? જરાય રાજી થાવ છો? થોડોય મને સ્ટેજમાંથી બોલાવી બિરદાવો છો? બોલ્યો સભા સંચાલક, બોલે કાંઈ નથી કર્યું એના વખાણ કરે છે, ને અમે બધા કરીને મરી ગયા તો એને અમે યાદ નહીં આવતા. રાજી થાવ, રાજી એટલે કે અમને બિરદાવો, અમારા વખાણ કરો, એને એ રાજીપો સમજે છે. પણ એ તો ખાલી ઉપલ્યો વ્યવહાર છે, એ તો આપણને ઓઇલિંગ કરવામાં આવે છે જેથી કુચીડ કુચીડ બોલીએ નહીં, એ રાજીપો થોડો છે. ચાહે બોલાવે ના બોલાવે, સ્ટેજ માથે લાવી સાફા કે સન્માન હાર તોરા પહેરામણી ના કરે, પણ હૃદયથી જો બધાએ રાજી થતા હોય, આવી ગયું બધું આવી ગયું. દુનિયાના ગમે તે ખૂણે બેઠા હશું, ભલે કદાચ કોઈ નહીં ઓળખતું હોય, પણ અંદરથી મારો ભગવાન સુખના ફુવારા છોડશે, આનંદથી ભરી દેશે નહીં છલકાવી દેશે. આનંદથી આપણે છલકતા હશું, આપણા આખા શરીરના રૂમાડે રૂમાડેથી મહારાજના આનંદના ફુવારા છૂટતા હશે. કોઈ આપણી પડખેથી નીકળે ને એ આનંદિત થઈ જાય, એટલા તો આપણા વાઇબ્રેશન હશે. જે દી ઉપસવાની આશા છોડીને સેવા કરશું તે દી આ શરત છે. પણ પોતાની નામ ના થાય, પાંચ માણસે મેં આ કામ કર્યું છે એવી નોંધ લેવી જોઈએ, એવી આશાથી નોંધ લેવડાવવા. જેટલા કામો કરીએ છીએ એટલા કામો આપણને ભગવાન ભૂલવાડે છે. પ્રાણ પ્યારા પ્રીતમજીની મૂર્તિથી આપણી વૃત્તિઓ અલગ પાડે છે. ભગવાનનું સુખ આવવાને બદલે આપણને આપણી વાહ વાહનું સુખ આવવા લાગે છે, અને એ માન વખાણ સન્માન પ્રસિદ્ધિનું સુખ આપણને આ માયિક શરીરમાં વધારે હજ્જડ જોડે છે, મૂર્તિમાં જોડતું નથી. વાહવા માન સન્માન પૂજન વખાણનું સુખ ક્યારેય પરમેશ્વરમાં આપણને જોડતું નથી, તે આ નાશવંત તુચ્છ શરીરમાં મળદામાં જ વધારે મજબૂતપણે અહંતા મમતાથી ચોંટાડી દે છે. આ અતિ ઉત્તમ રહસ્ય છે. કોઈક વિરલા માણસને ભગવાનની કૃપાથી આ રહસ્ય પકડાય ખરું, કે જે લોકો રાત દિવસ પરમેશ્વરની મૂર્તિ સાથે અતિ પ્રેમથી પોતાના ચેતનને જોડવા પ્રયત્નશીલ હોય, એ લોકો ઉપર પરમેશ્વરની કૃપા થાય અને આ રહસ્ય એને ભગવાન ખુદ એના અંતરમાં રહીને સમજાવે. આધ્યાત્મિક માર્ગે ચાલેલા તમામ સંતો આચાર્યો ભક્તો બ્રહ્મચારીઓ સાધકો સાંખ્યયોગીઓ તમામ નાના મોટાઓને જો કોઈ બલા નડતી હોય તો આ પ્રસિદ્ધિની વાસના. દેહને દેહના નામને ફેમસ કરવાની ઈચ્છા, મશહૂર થવાનું તાન, ભગવાન ભૂલાડીને અવળે રસ્તે અહંકારના માર્ગે ચડાવી દે છે. અને વાલા ભક્તો, માણસો આપણને મહારાજ ભૂલવાડે છે, સંપત્તિ આપણને ભગવાન ભૂલવાડે છે, સ્ત્રી આપણને પુરુષોને અને પુરુષ સ્ત્રીઓને ભગવાન ભૂલવાડે છે, રસાસ્વાદ આદિ પંચ વિષય નું સુખ ભગવાન ભૂલવાડે છે, અને જગતમાં વધતી જતી માન મોટઈ સન્માન પૂજન પણ આપણને ભગવાન ભૂલાડે છે. જ્યારે કોઈ માણસ કથા કરે, કીર્તન કરે, ગાયક બને કે કોઈ સત્તા ગાદી પામે, અને લોકો જ્યારે વાહ વાહ કરે એના કાર્યને, ઉછળી ઉછળીને તાળીઓ પાડીને જ્યારે પડકારીને લોકો બિરદાવવા લાગે, ત્યારે સમજી લેવાનું કે ઉશ્કેરાટ શરૂ થયો, પંપ મારવાનું શરૂ થયું, હવે આને નક્કી ખાડામાં નાખવામાં આવશે. લોકોના વખાણ અને લોકોની તાળી, વાહ તમે તો કેવું કર્યું ને કેવું કીધું, આ શબ્દો પચવવા હજમ કરી જવા એ કોઈક વિરલાનું કામ છે. બાકી ભલ ભલા એ ઝાડમાં ફસાય જ. જેમ લોકો વાહ વાહ કરીને વાહ વાહ એમ ઉશ્કેરે, એમ એમ આને વધારે તે શબ્દો પ્રિય લાગતા જાય, એવા શબ્દો વધારે લોકો ઉલ્લી ઉલ્લીને બોલે ને તાળીઓ વગાડે, એને માટે પછી એની તમામ પ્રવૃત્તિ થઈ જતી હોય છે. પરમેશ્વર સાઈડ થઈ જાય છે. માણસમાં અહંકારનો વાસ થાય છે, પછી એની શુભ મતીનો નાશ થાય છે, પછી બધાથી એને આનંદ મળતો નથી. કેવળ એના વખાણ કરે, એને પંપ મારે, એને મોટો કરે, એને મોર કરે, એને અનુસરે, એટલાથી જ એને આનંદ મળે છે. બાકી તમે ખરેખર એકાંતિક ભક્ત હો, રાત દિવસ ભજન કરતા હો, તો પણ તમારાથી એને આનંદ નહીં મળે. કેમ છે? તમે એને વખાણતા નથી ને. તમે તો ઉલટાના એવું કહો, આવું ન કરાય, આમ કરાય, તેમ કરાય, એટલે તમે કડવા ઝેર લાગો અને વાહ વાહ કરીને જે માણસો એનો લાભ લેવા લાલચુડાવો એની ખૂબ પ્રશંસા કરે છે, એવા બધા લુખ્ખા લપોડ શંકર એના પ્રિય બને છે, મિત્ર બને છે, નિષ્ઠાવાન કહેવાય છે, અને આને જ મહિમા છે એવું એને લાગે છે. અને પછી સમજી લેવાનું કે હવે અહીં કાંઈ લેવાનું છે નહીં, સમજીને દૂર રહેવું શક્ય હોય એટલું, અને ભગવાનનું ભજન કરવું. એવા અહંકારીની પડખે ચડવાથી આ દુનિયામાં કોઈ ભગવાન પાયમાં નથી. કદાચ આ લોકના એની પાસે સત્તા હોય તો આપણને કંઈક સત્તા વગેરે સુખ આપી શકે, બને, કહેવાતા લાભો લઈ શકીએ. પરંતુ જો પરમાત્માની મૂર્તિ સાથે આપણે આપણી વૃત્તિઓ જોડીને પરમેશ્વરને પ્રેમ કરવો હોય તો એવા બધા જે હોય ને એનાથી જરા અંતર રાખવું તો સુખી રહેવાય. માણસોની તાળીઓ આપણને ટાળી દેશે, લોકોની વાહ વાહ આપણને નક્કી મારી નાખશે. માન સન્માન ગાદી તકિયા પૂજા હાર તોરા ઘણી ખમ્મા તો ભલ ભલાને ગાંડા કરી નાખે. અને એટલે સ્વામિનારાયણ ભગવાન અંત્યના 33માં એવું બોલ્યા કે બહુ માન સન્માન આદિક મળવા માંડે ને તો આ ગોપાલન સ્વામી ને મુક્તાનંદ સ્વામી પણ ઉતરતા માય ઉતરતા જેવા રહે કે કેમ એને માટે શંકા છે. તો આજકાલ ને હું અને તમે આ બધું હજમ કરી શકીએ એવી ક્ષમતા ધરાવીએ છીએ? કોણે કહ્યું? માટે મહારાજ મય જીવન જીવવું, વૃત્તિઓ પાછી રાખવી, સૌને પ્રેમ કરવો, સૌની સાથે આદરતાથી નિર્માની થઈને નાના થઈને પાર પડવું, નહીતર કંઈક હલવાઈ જવાશે. આ બધા મોટા મોટા ધામો ભગવાને બાંધ્યા, મોટી મોટી સત્તાઓની પણ આ બધા વહીવટ માટે વ્યવસ્થાઓ કરી, કોઈકને તો તે ગાદીઓ સત્તાઓ મોટૈયો સંભાળવી તો પડશે. પરંતુ સંભાળનારાએ ખરેખરી પાત્રતા કેળવવી પડશે. હૌથી પહેલા એણે પોતે અતિ નિર્માની રહેવું પડશે, પછી નિર્માની કોકને થવાની વાત કરાય. આપણને માનનો પાર ને બીજા બધાને નિર્માની કરીને આપણી હેઠે લેવાની વાસના ખતરનાક છે. આપણે ખુદ બધાની હેઠે ન જઈએ, હાથ જોડીને બાપા કરી. એ સાચી ભગવત પ્રાપ્તિ કરાવે એવી વાત છે. પણ હવને એમ લાગે છે કે તમે બધા મારી પાસે નિર્માની થાવ. તમારે નિર્માન નહીં થવાનું, અમારે ક્યાં જ થવાનું હોય? અમે તો મહાન જ ને પહેલેથી જન્મ્યાથી, નિર્માની તમારે બધાને રહેવાનું. આવો અહંકાર અમુક પદ અમુક સત્તા અમુક ગાદી પામ્યા પછી વકરી જાય છે, ફાયલો ફૂલો થઈ જાય છે, કોઈ નો ગાંઠે એવો થાય છે, કોઈની પકડમાં ન આવે. આ અહંકાર બહુ ખરાબ છે. અને એ વકરી ગયેલો અહંકાર કેટલું નુકસાન કરશે એની કોઈ કલ્પના નહીં કરી શકીએ. ઇતિહાસ જોઈ લો, ઇતિહાસ જોઈ લો, કઈ કોઈ મોટાના માન સન્માન પામ્યા પછી વકરી ગયેલા અહંકારે કેટલું બધું નુકસાન કર્યું છે ઇતિહાસ જો. બસ એ ઇતિહાસની પુનરાવૃત્તિ પૃથ્વી રહે ત્યાં સુધી ચાલુ જ રહેશે. એમાંથી માત્ર આપણે પોતે બચવું. મજાની વાત આ છે, પ્રસંગાત આ વાત કરી. આપણે રાજી ક્યારે થવું? મહારાજ અને મહારાજના સંતો ભક્તો રાજી થાય, એના રાજીએ રાજી થવું. આપણા કાર્યોથી નહીં, આપણી સફળતાથી નહીં, આપણી વાહવાહથી નહીં, આપણા સન્માનથી નહીં, આપણી નામના થાય છે એનાથી નહીં. આપણાથી કોઈકને સુખ થાય છે એ રાજી થાય છે. એ રાજીપાથી અંતરમાં રાજીપો ફીલ કરવો. બીજી વાતે રાજી થવા શીખ્યો એ તો ઊંધે માર્ગે ચડ્યો છે. ખરેખરો એક દિવસ ભૂંડાઈનો એઠો પડશે અને પછી પોકે પોકે રડશે. આમાં જરાય ફેર નહીં પડે. આગળ જઈએ ત્યારે ખબર પડશે. ભાઈ ચંદ લક્ષ્મી દાસે મળી કરી પૂજા અનુક્રમે વળી. દાદાના દરબારમાં ઉતરા દરબાર ઓરડે સુરતવાસી ભક્તોએ પ્રગટ પરમાત્માની અનુક્રમે પૂજા કરી, વસ્ત્રો સોનેરી પહેરાવ્યા. આજ મારે ઓરડેના 3D એનિમેશનમાં આ બતાવવામાં આવે છે. તેહ પ્રત્યેક અંગે સોહાવ્યા, સોનેરી વસ્ત્રોમાં મારો વાલીડો સજ્જ થયા છે. ધ્યાન કીજે. શિરે સોનેરી પાઘ ધરાવે, ધ્યાન ધરો. કલંગી સહિત સ્નેહ લાવી, શિરે સોનેરી પાઘ ધરાવી. વાહ સુરતી લાલાઓ વાહ. અને તેમાં કપૂરના તોરા સારા ધરાવ્યા, તે લાગે છે જોતા પ્યારા. કપૂરના તોરા, હાર કપૂરના પણ હૈયે ધરાવ્યા, તેની શું શોભા કહીએ. ધ્યાન ધરો. સોનેરી વસ્ત્ર, સોનેરી પાક, કપૂરના તોરા, કપૂરના હાર, શોભા શું કહું. બાજુબંધ ને બેરખા કડા ધરાવ્યા, ધર્મ પુત્ર ને રૂડા રૂડા. ચર્ચું અતર અંગે અપા, જેના સુગંધ નો નહી પા, હે જેના સુગંધ નો નહી પા. અર્ધેશ્વર શેઠે જે ટોપલો આપ્યો છે બરાસ કપૂરના હાર તોરાનો, એની આ કથા ચાલે છે. એ કપૂરના જે તોરાવો છે એમાં ફૂલડાઓ છે. એ ફૂલડાઓને જોઈને ભમરાઓ આવે છે. 3D એનિમેશનમાં એ પોઝ બહુ સરસ છે. મહારાજ જ્યારે ફૂલડાના શણગાર સજીને બેસતા ત્યારે ભમરાઓ આવતા, મહારાજની ફરતે ગુંજારવ કરતા, મહારાજને ચડાવેલા પુષ્પની સુગંધી લઈને કલ્યાણ પામતા. અને કહેવાય છે કે ક્યારેક ક્યારેક મુક્તો પણ આવા ભ્રમરનું રૂપ લઈને પુરુષોત્તમના દર્શને અને પુરુષોત્તમને ચડેલા અત્તર પુષ્પની સુગંધી લેવા આવતા. સમાધિવાળા પુરુષો આ સાક્ષાત દેખતા, બીજા કોઈને દેખાતું નહોતું. એવી અલૌકિકતા જ્યાં શ્રીજી મહારાજ બિરાજતા ત્યાં હંમેશા થતી રહેતી હતી. દુનિયા શું જાણે સ્વામિનારાયણ ભગવાન કોણ હતા, જગતને શું ખબર પડે. મેઢક શું જાણે મહાસાગર કેવો હોય, ડ્રાઉ ડ્રાઉ કરે એ શું જાણે. ખાખરાની ખીલકોડી આંબાના રસમાં હું જાણે પૂંછડી ઊંચી કરીને ટીટી ટીટી કરે બી શું કરે, દુનિયામાં ઓ પાડે. એમ ઘણા લોકો ભગવાન સ્વામિનારાયણને પૂરેપૂરા ઓળખ્યા જાણ્યા વિના પોતાને જેવું અજ્ઞાન છે એવું ભાષણ કરીને ખરેખર પરમેશ્વરનો દ્રોહ કરે છે. ના બોલવું જોઈએ, મોંઘા રહેવું જોઈએ. આપણે જેને પૂરી રીતે અનુભવ્યા ન હોય એને વિશે કાંઈ સ્ટેટમેન્ટ કરવું તે મૂર્ખતા સિવાય કાંઈ નથી, અહંકાર છે. કોઈના ઉશ્કેરા આપણે ઉશ્કેરાઈને કોઈ મોટા વિશે ગમે તેમ બકવાસ કરી નાખીએ લોકોની તાળીઓ પડાવવા, કાં કોઈકની સહાનુભૂતિ લેવા, કાં કોઈક એવા બધા અહંકારી ટોળાનો રાજીપો લેવા, પણ એ તો બધા આઘા રહેશે, કર્મના ફળ આપણે પોતે ભોગવવાના રહેશે. માટે ખમૈયા કરવા, બહુ પોતાને મહાન માનીને જ્યાં ત્યાં કૂદી પડવામાં પાપના પોટલા મળશે, બીજું કાંઈ નહીં મળે. સ્વામિનારાયણ સર્વાવતારી ભગવાન છે, એને અનુભવનારા એના 500 પરમહંસો તદ ઉપરાંત બીજા 1500 જેટલા મહાપુરુષો, 2000 તો એની પાસે ત્યાગીઓ હતા, 2-3 લાખ માણસો એની હયાતીમાં મનુષ્યાકાર વિચરતા સ્વામિનારાયણને ધામસ્થ દિવ્ય અલૌકિક મૂર્તિ માનીને એનું જ ધ્યાન ભજન ને એના જ નામનો જપ કરતા, એની ચાખડીને ચટકે પશુઓને સમાધિ થતી, એ હતા સ્વામિનારાયણ. વાંચો સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ, શું એમાં લખ્યું છે. નજર કરીને જરા ઝીણવટ બુદ્ધિ તટસ્થપણે રાગ દ્વેષ છોડીને અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે. આ દુનિયામાં અનેક લોકો આવ્યા અને ગયા, બધાયના એના જાણકાર એની સાથે રહેનારે ઇતિહાસો લખ્યા છે, પુસ્તકો લખ્યા છે. વલ્લભભાઈ પટેલ વિશે પણ લખાણું છે, મહાત્મા ગાંધીજી વિશે પણ લખાણું છે, હિટલર વિશે પણ લખાણું, બધાયને વિશે લખાણું છે. એના બધાના જે જીવન ચરિત્રો છે એ લોકો વાંચીને એના વ્યક્તિત્વને સમજે છે. તો સ્વામિનારાયણ ભગવાન વિશે જે જે એના અનુભવી મહાત્માઓએ સહચર પુરુષોએ લખ્યું છે તેને તટસ્થ બુદ્ધિથી એકવાર શાંતિથી વાંચી વિચારી લેવું જોઈએ, પછી બોલવું. ગાંધીજીનું તમામ લખાણ સાહિત્ય એના વિશે જે એના અનુભવીએ લખ્યું હોય તે વાંચ્યા પછી ગાંધીજી વિશે બોલો. આપણે પૂરું જાણીએ નહીં અને ગમે તેમ બકવાસ કરી નાખીએ તો એનો આપણને અપરાધ થાય છે, દ્રોહ લાગે છે, પાપ લાગે છે. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં દાદાના દરબારમાં ઉતરાદાબાર ઓરડે વાસુદેવ નારાયણની પાસે બેઠા છે. સુરતવાસી ભક્તો પૂજા કરે છે. ચરિચું અત્તર અંગે અપાર, એના સુગંધનો નહીં પાર, ભાલે કેસર અર્ચા કરી ભાઈ ભાઈ, કર્યો ચાંદલો ઉરમાં ધરી, કર્યો ચાંદલો ઉરમાં ધરી. ઉરમાં ચાંદલો નહીં કર્યો, ચાંદલો કપાળે કર્યો છે, પણ એ મૂર્તિને ઉરમાં ધરીને ચાંદલો કર્યો, આ પ્રેમ છે. પછી બ્રહ્મચારી અને સંત તેની પૂજા કરી ભાગ્યવંત, અને પછી બ્રહ્મચારીઓની સાધુ સંતોની પૂજા પણ સુરતવાસી ભક્તોએ એટલા જ ભાવથી કરી, કેમ જે ભગવાનના જે છે ને એ ભગવદ રૂપ છે. જેટલો ભગવાન શ્રીહરિનો મહિમા છે એટલો જ ભગવાનને પામેલા મહાપુરુષોનો પણ મહિમા છે. એ બધાય ભગવાનના સ્વરૂપો છે. વળી પાર્ષદો અને હરિજનો પૂજા ભાવ ધરી ઉર ઘણો, સાંભળો, પાર્ષદોની પણ પૂજા કરી અને હરિજનો કહેતા હરિભગતની પણ પૂજા કરી છે. આવો મહિમા હતો ભગવાનના વખતમાં, હરિભગતની પણ પૂજા થતી હતી. હરિચરિતામૃત સાગરમાં આવે છે. આટલો એકબીજાને એકબીજામાં મુક્ત ભાવ હતો, દિવ્ય ભાવ હતો, પ્રેમ હતો. ને એટલે છે ને ચોવીસે કલાક અખંડ બધાને ભગવાન સાંભળતા ને અંદરથી આપોઆપ મૂર્તિનો આનંદ આવ્યા જ કરતો. અને એ આનંદમાં એને જગતના વિષયો અડતા જ નહીં, વર્તમાન લોપાતા જ નહીં, પ્રેમમાં જીવન જીવતા, સહેજે ધર્મ હોવાથી પળતા. પણ ભગવાન ભૂલ્યા પછી ભગવાનની આજ્ઞાઓ પાળવી બહુ કઠણ થઈ પડી. હવે વિષયો ઢળી જાય છે, ન કરાવવાના કામ કરાવી નાખે, પછી દુઃખો બહુ આવે છે. વળી ભેટ આરતી ઉતારી, ભેટ કરી આરતી ઉતારી, અંગો અંગ ની રખ્યા મુરારી. અને પછી નખચી શિખા સુધી અંગો અંગ મહારાજને નિરખ્યા, નિરખ્યા દર્શન કર્યા, બહુ પ્રેમથી દર્શન કર્યા. કર્યા સાષ્ટાંગ દંડ પ્રણામ, જોય ઉઠી મળ્યા ભગવાન. અને જ્યારે પછી ભક્તોએ સાષ્ટાંગ દંડવટ શરૂ કર્યા મહારાજને, ત્યારે એ રમકડા જેવા ભગવાન સ્વામિનારાયણ એમ નામ બેહી નથરિયા ગાજી ચક્કે પાટ ઉપર ઊભા થઈ ગયા. અને એક પછી એક હરિભગતને બાવડા પકડી પુરુષોત્તમ બાથમાં લઈને ભેટા. આ છે સ્વામિનારાયણ ભગવાનનું વ્યક્તિત્વ. આટલો તો એણે એના પ્રેમી ભક્તોને આદર આપ્યો, પ્રેમ આપ્યો, છાતીએ લગાવીને અતિ હેતથી. ખાલી વખાણવા કે એને આમ હારું લગાડવા નહીં, અહીંયાના પ્રેમથી ભેટે. ભેટતા હોય છે કોઈ પણ જરા આમ હારું લગાડવા, એવી અહીં વાત નથી. જોઈ ઉઠી મળ્યા ઘન શ્યામ, બે પ્રેમીને પાસે બેસાર્યા, તાપ ત્રિવિધિ તેના નિવાર્યા, પછી સભા સામુ જોઈ હરી. વાતો કરી ઘણી બળ ભરી, અને પછી મારો વાલો આખી સભાને જોઈને એવા વર્ષા, વર્ષા અમૃત મે સ્વામીએ જે લખ્યું ને એ આ. પછી વાલો વર્ષા અમૃત મે કેતા અમૃત વચનો, વચનામૃતો વર્ષા, અદભુત વાતો બળભરી કરી. અને એ બળભરી વાતો એટલે આજ મારે ઓરડે નું ત્રીજું અને ચોથું પદ. પૂરે વાતો ને શણગાર લીધા, જે શણગાર બરાસ કપૂર વગેરે નો ધરાયો હતો એ, અને એ શણગારમાં મહારાજે જે પોતાના મહિમાની બળભરી વાતો કરી હતી તે પ્રેમાનંદ સ્વામીએ કાનથી ને આંખથી ખેંચી અને સીધા અંદરના ઓરડામાં લઈ લીધા. અહીંથી શરૂ થયું આજ મારે ઓરડે. પૂરે વાતોને શણગાર લીધા, સ્વામી પ્રેમાનંદે પદ કીધા, એહ કીર્તન આજે ગવાય, આજ મારે ઓરડે એ સદાય. સદાય પદ ગવાય છે આજ મારે ઓરડે. સુરતના હરિભક્તોએ જે શણગાર ધરાવ્યો હતો તેનું વર્ણન પ્રેમાનંદ સ્વામીએ ઓરડાના પ્રથમ બે પદમાં કર્યું છે. અને તેમાં પહેલા પદમાં સુરતના હરિભક્તોએ જે વસ્ત્રાભૂષણો સ્વનેરી ધરાવ્યા એનું વર્ણન છે, અને બીજા પદમાં હરદેશ્વરજીએ બરાસ કપૂરના જે આભૂષણો આપ્યા હતા એ મહારાજને ધરાવ્યા છે એનું વર્ણન છે બીજા પદમાં. શ્રી હરિએ પારસી હરદેશ્વરને હવે સુવાગીરી આપી એની એક ટૂંકી વાત કરી. પછી આ બધા શેઠિયાઓએ ભગવાન સ્વામિનારાયણને થાળ કરાવીને જમાડ્યા હતા, પછી પોતાને ગામ સુરત પાછા ગયા. પછી હરદેશ્વર પારસીને જઈને બાલચંદ્ર શેઠ, લક્ષ્મીચંદ શેઠ, ગોવિંદભાઈ બધા મળ્યા અને કહ્યું કે હરદેશ્વરભાઈ, તમે આપેલો કપૂરનો શણગાર અમે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને ધરાવ્યો, પહોંચાડી દીધો હો, પૂજા થઈ ગઈ તમારા તરફથી. પછી હરદેશ્વર કોટવાળે થોડી સત્સંગ બીજી ત્રીજી વાતો કરીને વાત વાતમાં ભાઈચંદ શેઠને જરાક એવું પૂછ્યું કે શેઠ, જગતમાં મોટા મોટા ઘણા સંત મહાત્માઓ કહેવાય છે, પણ ખરે વખતે સંભાળતાની સાથે જ તરત જ આપણી સહાય કરે એવા કોઈ સમર્થ મહાપુરુષ હાલમાં હશે? ક્યાંય હોય એવા? ત્યારે ભાઈચંદ શેઠ થોડુંક મૌન રહ્યા ને પછી કહ્યું કે શેઠ, મનાય તો વાત કરો. કે બોલો ને, તમારે ખ્યાલમાં એવા કોઈ ખરા? હા, નક્કરપણે હું એવા મોટાને ઓળખું છું ને એને મળેલો છું. કોણ એવા? તમને કહીશ તો તમને એમ લાગશે કે પોતપોતાના બધા વખાણ કરે, પણ એવું ના સમજતા. તમારો કપૂરનો શણગાર જેને અમે પહોંચાડ્યો છે એ સહજાનંદ સ્વામી એવા સમર્થ છે. એ હા, એ એવા મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે, એ મહાપ્રતાપી અવતારી મહાત્મા છે. બીજું અમે તમને શું કહીએ? છટકાઈ એવું કામ હતું, વ્યવહારિક કામ છે. તો શેઠ, તમને એવી કાંઈ મૂંઝવણ કે મુશ્કેલી હોય ત્યારે તમે અમારા ગુરુદેવ સહજાનંદ સ્વામીનું સ્મરણ કરજો, તેઓ જરૂર તમને સહાય કરશે. જાઓ. વાલા ભક્તો, એ વખતે અરજેશરજીને નોકરી છૂટી ગઈ હતી અને એનાથી તેઓ મૂંઝવણમાં હતા. તેથી ભાઈચંદભાઈના કહેવા મુજબ એમણે રાત્રે સ્વામિનારાયણ ભગવાનને યાદ કર્યા અને સૂઈ ગયા. અને ત્યારે એ જ રાત્રિએ ભગવાન સ્વામિનારાયણે એમને સ્વપ્નમાં દર્શન દીધા. આ કથા ભક્ત ચિંતામણીના 151માં પ્રકરણમાં પણ પરચાના રૂપમાં નિષ્કુળાનંદ સ્વામીએ નોંધી છે. દીઠા સહજાનંદ સુખકારી અતિ તેજોમય મૂર્તિ ભારી. નિષ્કુળાનંદજીની કલમ. લાગ્યો લળી લળી વળી પાય, નિરખી નયણા તૃપ્ત ન થાય. અરદેશરજીને સપનામાં સહજાનંદ સ્વામીએ દર્શન દીધા. સુખકારી તેજોમય મૂર્તિ ઉવા થઈને પારસી તો લળી લળીને પગે લાગ્યા. એવી અદભુત તેજોમય સુખદાયી આનંદકારી રૂપાળી મૂર્તિ હતી તે જોતા જોતા એની આંખોને ધરોવ જ થતો નહોતો. અને એકદમ મામામામામ આશ્ચર્યચકિત આનંદિત થઈને પૂછ્યું, તમે કોણ? આપ કોણ છો? હસતા હસતા તેદી શ્રી હરિજી એવું બોલ્યા, અરદેશર, અમે સ્વામિનારાયણ છીએ. સ્વામિનારાયણ? હા. તમે અમારે માટે, અમારા હરિભક્ત ભાઈચંદભાઈ, લક્ષ્મીચંદ, ગોવિંદભાઈ વગેરે શેઠિયાઓ સુરતના ભક્તો સાથે કપૂરનો શણગાર આપ્યો હતો? હા મહારાજ, અમને પહોંચ્યો છે. અરદેશરજી, અમે શણગાર તમારા તરફથી અંગીકાર કર્યો અને અમે બહુ રાજી થયા છીએ. અહીં ઓરા આવો. અરદેશરજી નજીક ગયા. પછી નાથ કુમકુમ લઈ લાલ, કર્યો ચંદ્ર અરદેશર ભાલ. કયો સવારે તને રાજન, દેશે મોટપ્ય માન જે મન. ચિંતા કરીશ નહીં, લે આ ચાંદલો. સવારમાં તને સુરત શહેરનો નવાબ પાછી નોકરી દેશે, તને મોટપ દેશે. હા, જાઓ, ચિંતા કરો માં. અને જોજો, આ મેં કહ્યું છે એ સાચું તો માનજો. સવારે તમે જાગો ત્યારે આ મેં કરેલો ચાંદલો અકબંધ એમને એમ રહેશે. હરિસામ જોઈ લેજો. ને સવારે બોલાવીને તમને નવાબ સુબાગીરી પાછી આપશે તો જાણજો કે અમે સ્વામિનારાયણ ભગવાન ખરા. આટલું કહીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. અને અરદેશરજી ઉઠ્યા, ઊભા થઈને સીધું દર્પણમાં જોયું તો કુમકુમનો લાલ ચાંદલો અકબંધ એના કપાળમાં દેખાણો. પારસી લોકો કંકુનો ચાંદલો કરે નહીં, પણ મહારાજે કર્યો. પછી સરકારે તેમને હવારમાં બોલાવવા માટે માણસ મોકલ્યો અને કહ્યું કે નવાબ આપને બોલાવે છે. અરદેશરજીને આનંદનો પાર ન રહ્યો. તૈયાર થઈને નવાબ પાસે એની કચેરીમાં ગયા. નવાબે આદર સાથે બોલાવીને એમની સુબાગીરી એમને પાછી આપી. આમ ઘટના ઘટી. એટલે અરદેશરે હરિભક્ત શેઠિયાઓને આ બધી વાત કરી અને પછી કહ્યું કે આજ હું, હે ભાઈસંદભાઈ, લક્ષ્મીચંદ શેઠ, સ્વીકારું છું કે સ્વામિનારાયણ ભગવાન છે. અરદેશરજીને નિશ્ચય થયો. પછી શ્રીજી મહારાજને એમણે વિનંતી પત્ર લખીને અવારનવાર પ્રાર્થનાઓ મોકલી છે કે એકવાર મારા સુરત શહેરને પાવન કરવા આપ પધારો. અને પછી ભગવાન સ્વામિનારાયણ 1881માં સુરત પધાર્યા અને 9 દિવસ રહ્યા અને ડંકો વગાડ્યો સુરતમાં. વાલા ભક્તો, આવી અદ્ભુત આ વાત છે. અહીંયા કથાને વિરામ આપું છું.
મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આખલડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાદુ, મારે હૈયે હૈયા હાર, અતિ ભાવી ગયો છું વાલા, અતિ ભાવી ગયો છું વાલા, મને મળો તમારો પ્યાર, તમે રાજી રહેજો હે સ્વામી, મારી ભૂલો ના ભૂલના. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ઘણા મેં વાલા, લીધા જન્મ ઘણા મેં વાલા, હજે વાળી તમે આવાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલના. કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણા આધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. સત્સંગ મેં અબ આએ રે તે સંત હરિ જન ભાઈઓ તે તે, સબ હે મુક્ત અનાદિ સ્વભાવ અબ ભૂલ ગયે થે, સ્વભાવ અબ ભૂલ ગયે થે.
સહજાનંદ સ્વામી મહારાજની જય.